તારીખ 6/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 144.
મહાશત્રુ છે, સૌથી મોટો શત્રુ છે, મારા એક સૌથી મોટો શત્રુ છે એ દર્શનનો છે. મોક્ષ માર્ગની સુંદરતા એ છે કે પ્રારંભમાં શત્રુની સેનાનો સરદાર છે એને હરવામાં આવે છે, પછી સેનાને જીતી એટલી અઘરી વાત નથી. દર્શનમોહને જીતવો એ સૌથી દુષ્કર છે, સૌથી વધારે કઠિન છે. અને મોક્ષ માર્ગના પ્રારંભમાં દર્શનમોહને હણવામાં આવે છે. નમો અરિયંતાણમાં સમસ્ત પ્રકારના રાગાદી વિભાવનો જેણે ભણ્યા છે, સમસ્ત પ્રકારના વિભાવરૂપ શત્રુને જેણે ભણ્યા છે તેને અરિયંત કહીને નમસ્કાર કર્યા. પણ એ શત્રુઓમાં સૌથી મોટો શત્રુ મહારૂપ જેને કહેવાય એ દર્શન મો છે. સમ્યક દ્રષ્ટિ થનાર આત્મા પ્રથમમાં પ્રથમ આ મોટા શત્રુનો નાશ કરે છે. મોટા શત્રુનો, શત્રુઓના સરદારનો નાશ થયા પછી અથવા રાજાનો નાશ થયા પછી એના એની સેનાનો એટલો ભય રાખવાનું કારણ રહેતું નથી. એ દર્શનનો જીવને 84માં મચાવે છે. એ દર્શનમોહને લઈને જીવને રાગમાં હર્ષ આવે છે. સંસારી જીવ હર્ષ માની માની ભવ સંકમાં દરે છે, પડે છે. રાગમાં જે મીઠાશ છે ત્યાં દુઃખ તત્વ છે, ત્યાં જે મીઠાશ છે એનું કારણ દર્શનમોહ છે. જે રાગમાં દુઃખ ભાવ છે, દુઃખ તત્વ છે, તેમાં મીઠાશ છે, તેમાં હોશ છે, તેમાં ઇષ્ટપણું છે. એ દર્શનમોહને લઈને ભ્રમણા થતા એવું લાગે છે. અને જ્યાં પોતાનું અહિત થાય છે એવા પરિણામ કરે છે ત્યાં પોતાને ધન્ય માને છે. સામાન્ય રીતે પુણ્યના ઉદયના પ્રસંગમાં જીવ ઉદમાર થઈને ખરે છે. લોકોની નજરમાં અત્યારે મારું સ્થાન કેવું વિશિષ્ટ દેખાય છે, જે તે કારણને લઈને કોઈ પણ કારણ રાજાને રાજને લઈને, શ્રીમંતને પૈસાને લઈને, રાજકારણીને માનને લઈને, પંડિત વિદ્વાનને સૂક્ષ્મ જ્ઞાનને વિદવત્તાને લઈને લોકોની નજરમાં મારું સ્થાન વિશિષ્ટ જણાય છે. એવું એક પોતાને ધન્ય માને છે ત્યાં પોતાને શું માને છે, હું કેવો દેખાવ છું એમ ધન્ય માને છે. આવું સ્થાન મને મળ્યું એની જે ધન્યતા અનુભવે છે, આટલા કાર્યો મેં કર્યા, આવા આવા આત્માઓ આ દિશામાં આગળ વધો, એ રીતે પોતાને ધન્ય માને છે અહીંયા જ્ઞાની કહે છે કે દેખો તો ખરા, દીઠાઈ ભૂલથી કેવી પકડી છે, કેવી એને દીઠાઈ ચડી ગઈ છે, જે પરિણામમાં પોતાને ઘણું નુકસાન છે, જે હરખ ને હોશ ઉત્સાહ અને મીઠાશમાં દર્શનનો તીવ્રપણે પ્રવર્તે છે અને આત્માને ઘણું નુકસાન છે, અથવા અમૃત સ્વભાવની સામે જે ઝેરના પરિણામ છે, ત્યાંથી વધારે ખુશી થાય છે, પોતાના જ નુકસાનમાં વધારે ખુશી થાય છે, કેવી ભૂલ પકડે છે? ત્યાં કોઈ એને નાસીપાસ કરે તો ઉલટાનું એને દુઃખ થાય છે. અનંત સુખદાયક યથાર્થ નિજનિધિને સંભાળતો નથી. સંયોગમાં પૂર્વકર્મના ઉદયથી સંયોગ મળ્યા છે તેમાં રાખનારો જીવ પોતાની યથાર્થ નિજનિધિ છે, જે અનંત સુખને દેનારી છે, જેને જોતા અનંત સુખ પ્રગટે છે તેને તો સંભાળતો પણ નથી, એને સંભાળતો નથી, તેનું વિસ્મરણ થાય છે, તેની સાવધાની રહેતી નથી કે હું આવું છું. અંદરમાં પોતે સ્વરૂપે કેવું છે એને ભૂલીને કેવી ભૂલ પકડી છે કે ઝેર પીતા પીતા ખુશી થાય છે, આનંદ માને છે. માટે એ જ જીવોને ગુરુ ઉપદેશામૃત પીવાયું છે. આ દર્શનનો મતે આવી રાગની મીઠાશ તૂટે એવો જ શ્રી ગુરુનો ઉપદેશ છે. જીવને ભાવમરણ અને દ્રવ મરણથી છોડાવવા અમૃત સમાન છે, મરણથી છોડાવે તે અમૃત. આવો જ ઉપદેશ અમૃત જીવોને પીવા યોગ્ય છે. આ ઉપદેશ યથાર્થ ઉપદેશ છે એમ કહે છે. ઉપદેશમાં તો તરે તરેની વાતો જગતમાં પડી છે, ચલાવે છે, પણ આ જ ઉપદેશ છે, એ જ પીવા યોગ્ય ઉપદેશ છે કે જેનાથી દર્શન મોહ તૂટે, જેનાથી જન્મ મરણ મટે. માટે એ જ ઉપદેશ અમૃત જીવોને પીવા યોગ્ય છે, એથી મોહ મટે કે જેનાથી દર્શન મોહ મટે, બીજી બધી વાત નથી. તો આમ કરીએ તેમ કરીએ ફલાણું કરીએ એ બધી વાતને ગૌણ રાખીને દોષ તો કોઈ પણ કરવા યોગ્ય નથી, પણ એ બધા દોષોમાં દોષનું મૂળ છે, જેનાથી દોષ બધા પાંગરે છે એ દર્શનનો છે. અને એ મોહ મટે, અને મોહ મટે તો સ્વાનુભવ પ્રગટ થાય એ જ કહેવામાં આવે છે. ફરી ફરીને બી ગ્રંથ પૂરો થાય છે તો પણ વિષયને ફરી લઈએ છીએ. પ્રથમ શ્રી જિનેન્દ્રદેવની આજ્ઞાની પ્રતીતિ કરે ત્યાંથી શરૂઆત કરી, દેવ તત્વથી શરૂઆત કરી, એવી શૈલી કુદરતી આવે છે. દેવ તત્વથી તો શરૂઆત કરે, આપ્ત પુરુષ છે, ધર્મની મૂળ છે, સિદ્ધાંત સૂત્ર આપ્યું છે. ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો, ધર્મનું પ્રરૂપણ કરવું હોય તો પહેલા સર્વજ્ઞને સ્થાપવા, એમ લેતા હતા, ગુરુદેવની શૈલી લઈએ. આત્મજ્ઞાન નો ઉપદેશ હતો ને ગુરુદેવનો, કે આત્માને જાણવો, આત્માને અનુભવવો. તો કેવો આત્મા? કે સર્વજ્ઞ ભગવાનના કેવો જ્ઞાનમાં જેવો આત્મા જાણ્યો છે એવો આત્મા જાણવો. કેમ કે આત્મા આત્મા થઈને અનેક પ્રકારની આત્મા વિશે કલ્પના તો અનેક જીવો કરે છે. જીવ આવો છે, જીવ આવો છે, આત્મા આવો છે, તેવો છે. પણ મૂળ આત્માનું સ્વરૂપ જેવું કેવળ જ્ઞાનમાં ભગવાનને સ્પષ્ટ છે, એવો આત્માને શ્રદ્ધવો, એવો આત્માને જાણવો, એવા આત્માને ઓળખવો, એવા આત્મામાં ત્યાં સર્વજ્ઞને વચમાં લાવે, ત્યાંથી શરૂઆત થાય છે બધું. અને જિનેન્દ્રદેવની આજ્ઞામાં પ્રસિદ્ધપણે પોતાની વિતરાગતા જ, પરિપૂર્ણ વિતરાગતા જ પ્રસિદ્ધ હોવાથી તેમની આજ્ઞામાં વિતરાગતાનો જ મૂળ અને મુખ્ય ઉપદેશ સિવાય બીજું કાંઈ ખાસ હોય નહીં એ વાત એમાં આવી જાય છે. પછી વિસ્તારથી લઈએ તો એમને કહ્યું તેવું મુનિનું સ્વરૂપ એવા જ મુનિને સંમત કરવા, એમણે કયા એવા સિદ્ધાંત શાસ્ત્રો હોય એ જ શાસ્ત્રોને સંમત કરવા, એમણે મોક્ષ માર્ગમાં જેમને જોયા હોય તેવા અનુભવી જીવોને સંમત કરવા, એ બધું એમાં આવી જાય છે. આજ્ઞાની અંદર એ બધો વિસ્તાર આવી જાય છે. અને એમણે જે વિધિ બતાવી હોય, જે માર્ગ પોતે ચાલ્યા, જે માર્ગ અને જે માર્ગનું પોતે નિરૂપણ કર્યું દિવ્ય ધ્વનિમાં, તેમની આજ્ઞા એ તે જ પ્રકારે, તે જ માર્ગમાં આવવું, તે જ માર્ગે ચડવું, એ બધું આજ્ઞામાં આવી જાય છે. એમની પ્રતીતિ કરે, એમની આજ્ઞાની પ્રતીતિ કરે, તેમના સ્વરૂપની પ્રતીતિ કરે, અને સ્વરૂપની પ્રતીતિ કરતા તેમના ઉપદેશની પ્રતીતિ પણ એમાં આવી જાય છે. આજ્ઞા કહો, ઉપદેશ કહો, તેમનું જ્ઞાન કહો, તેમનું સ્વરૂપ કહો, એની પ્રતીતિ કરે. ત્યાર પછી ભગવત પ્રણીત ઉપાદેય તત્વ વિચારે, ત્યાર પછી તે સર્વજ્ઞ જિનેન્દ્ર પ્રણીત જે ઉપાદેય તત્વ છે, સર્વસ્વપણે ઉપાદેય પોતાનું નિજ સ્વરૂપ છે તેનો વિચાર કરે. એ પણ એમણે એમનું પ્રણીત કરેલું છે. સર્વજ્ઞ દેવની પ્રતીત કરે, એમની આજ્ઞાની પ્રતીત કરે, અને ત્યાર પછી એમનાથી જે પ્રણીત થયેલું તત્વ ઉપાદેય તત્વ છે, ભગવાને શું ઉપાદેય કર્યું અને શું ઉપાદેય કરવાનું કહ્યું, ત્યાં એના ઉપર લક્ષ રાખે. ભગવાને શું કહ્યું તો અત્યારે તો ગુરુના ફૂલ ખૂટી ગયા છે, કે સર્વજ્ઞ 24 તીર્થંકર પૂરા થઈ ગયા અને સર્વજ્ઞતાનો કાળ પણ પૂરો થઈ ગયો. આ કાળે કોઈ સર્વજ્ઞ થાય? મૂળ વાત તો એવી છે, સર્વજ્ઞ શું કહે છે બસ. પછી તો સર્વજ્ઞને સંમત કરીને, સર્વજ્ઞ પણ સ્વીકારીને, માન્ય કરીને જે સર્વજ્ઞના પંથે ચડ્યા તે બધા સર્વજ્ઞ કહે છે એ જ કહે છે. જો એમ ન કહે તો એ સર્વજ્ઞના માર્ગે છે એ વાત રહેતી નથી. એટલે પછી જ્યાં સાક્ષાત સર્વજ્ઞની અનુપસ્થિતિ છે, ત્યાં સર્વજ્ઞના માર્ગે જે ગમન કરે છે, વિહાર કરે છે, એવા સર્વજ્ઞના માર્ગે ચડેલા સાધક આત્માઓ, ધર્માત્માઓને સર્વજ્ઞ કહે છે એમ ગણીને એને માન્ય કરવામાં આવે છે, કે સર્વજ્ઞ આમ કહે છે. જો પરમાત્મા આમ કહે છે તો સર્વજ્ઞ એમ કહે છે, ત્યાં સર્વજ્ઞને લઈ લીધું. ભગવત પ્રણીત ઉપાધિ તત્વ વિચારે કે અનંત સુખધામ, પહેલો સુખ નો વિષય લીધો છે. અનંત સુખધામ, અનંત સુખ જ્યાં સદાય ભરેલું છે, રહેલું છે, એવું સ્વતત્વ ઉપાધિ છે એમ કહેવું છે. અનંત સુખધામ સ્વરૂપ સ્વતત્વ ઉપાધે છે એમ વિચારે. ઉપાધિ તત્વ નો વિચાર માં પહેલું સુખ લીધું. અમલ જેમાં મલિનતા નો સર્વથા અભાવ છે, અમલ કહો કે જે સર્વથા શુદ્ધ છે એમ કહો, મળ રહી છે એમ કહો, અથવા સર્વથા શુદ્ધ છે એવું નિજ તત્વ ઉપાધે છે. અભિરામ, જ્યાં આરામ મળે છે તેને અભિરામ કહેવામાં આવે છે. જ્યાં સુખ ચેન મળે છે, અથવા કોઈ પણ પ્રકારનો જ્યાં ઉપદ્રવ નથી, ઉપદ્રવ કોઈ પણ પ્રકારે થઈ શકતો નથી, આધિ વ્યાધિ ઉપાધિનો સર્વથા જ્યાં નાશ છે ત્યાં હોતો નથી, એવું જે અભિરામ તત્વ છે, આત્મા રામ છે, આત્મા રામ છે, જે રમણતા કરવા યોગ્ય એવું જે બેન છે એમ છે. આત્મા ક્રીડાવનનું બાગ, ક્રીડાવનનો બાગ છે, નંદનવન આત્મા છે, જ્યાં ધર્માત્માના પરિણામ. રમણીય શબ્દ વાપરે છે, રામ છે ને, રમણીય શબ્દ, રમણીય છે, આત્મ તત્વ છે તે રમણીય તત્વ છે. અનંત ચૈતન્યની વિભૂતિઓ જેમાં ભરેલી છે, જેમાં અનંત ગુણના ઓરડાઓ, પ્રદેશે પ્રદેશે અનંત ગુણના ઓરડા ભર્યા છે, એવી જે ગુણનિધિ આત્મા છે તે જ ઉપાધિ છે, તે જ ઠરવાનું સ્થાન છે, તે જ રમવાનું સ્થાન છે, તે જ શ્રદ્ધવાનું સ્થાન છે, તે જ અનુભવ કરવાનું સ્થાન છે. પર રહિત, જેમાં પરનો સર્વથા અભાવ છે, એવું પર રહિત ચૈતન્ય પ્રકાશ, ચૈતન્યનો જ્યાં પ્રકાશ છે, ચૈતન્યનું જ્યાં સંચેતન છે, સ્વસંવેદન છે, એવો સ્વસંવેદનમય નિજ આત્મા જ ઉપાધિ છે, નિજ સ્વરૂપ જ ઉપાધિ છે, અને પર હેય છે. સ્વ ઉપાધિ છે તો પર હેય છે, કારણ કે સ્વની અપેક્ષાએ પર છે, પરની અપેક્ષાએ સ્વ છે, સામે સામે પ્રતિપક્ષમાં રહેલા છે. કેવળી ભગવાન તીર્થંકર થી માંડીને બધા આના જ ગણા ગાય છે ને. એ વાત ઘૂસાઈ ગઈ, એવો નિયમ છે. ભલે તત્વજ્ઞાન નું સાહિત્ય હોય, તત્વજ્ઞાન ના સાધનો હોય, તો પણ મૂળ તત્વ જો હાથમાં ન આવે એટલે ધર્મને નામે કે તત્વને નામે કે તત્વજ્ઞાનના નામે જીવ નિયમથી બીજા રવાડે ચડી જાય. કાંઈક તો એના હાથમાં આવે છે, કા નિજ તત્વ ધ્રુવ તત્વ એના હાથમાં આવે, અને એ ન આવે તો બીજું કાંઈક તો એના હાથમાં આવે આવે છે. પછી લેખાએ ચડી જાય કે પલાખાએ ચડી જાય, બોલના ઠોકડાએ ચડી જાય કે પછી ગમે એ રીતે ચડી જાય, ક્રિયાએ ચડી જાય કે ગમે તે રીતે ચડી, પણ એ બીજે રસ્તે ચડી જાય છે. હા, જ્યાં પ્રયોજનની જ સિદ્ધિ નથી એટલું તો નહીં, પણ પ્રયોજન ન સિદ્ધ થાય ત્યારે અન્યથા વિપરીતતા સધાઈ જાય છે, એવું મોટું નુકસાન પણ થાય છે. જે પિસ્તાલીસ આગમમાં એમાં છે ને લોકોની વિશિષ્ટતા બતાવે, આ શાસ્ત્રો ની વિશિષ્ટતા છે. 3600 પ્રશ્નો ગૌતમ ગણગરે પૂછ્યા. ભગવાન મહાવીર સ્વામી નું 72 વર્ષનું આયુ હતું, 72 વર્ષનું આયુ, 72 વર્ષે એમને નિર્વાણ પર થયું, પ્રાપ્ત થયું, સિદ્ધાલયમાં પધાર્યા. 30મે વર્ષે એમને 30 વર્ષે દીક્ષા લીધી, 30 વર્ષની યુવાન વયે એમણે દીક્ષા લીધી. 12 વર્ષ સુધી એમણે સાધના કરી, મુનિ દશા લીધી. સૌથી લાંબો કાળ ઘણું કરીને મહાવીર ભગવાન મુનિ દશા કરવાનો, બીજા તીર્થંકરો ને એટલી મુનિ દશા નો કાળ નથી, કેવળ જ્ઞાન ફટાફટ પ્રગટેલું છે. 12 વર્ષ સુધી જંગલમાં વિહાર કરીને, મકાનમાં રહીને, ઉપાશ્રયમાં રહીને, એને માર્ગે ચાલે તો ભગવાનના માર્ગે, તો ભગવાન ચાલ્યા હોય એ રીતે ચલાય કે બીજી રીતે ચલાય, એટલે 42 વર્ષે એમને કેવળ જ્ઞાન પ્રગટ્યું. અને 30 વર્ષ સુધી એ કેવળ જ્ઞાનની દશા રહી. 30 વર્ષમાં ઇન્દ્રો આવે, ચક્રવર્તીઓ આવે, અને લાખો કરોડો જીવ સમોસરણની અંદર આવે. રાજગ્રહીમાં એમનું પહેલું સમોસરણ રચાયું. પ્રશ્ન પૂછવાનો તો વાતચીત કરવાનો સીધો પ્રસંગ સરોવર પાસે હોતો નથી. જમીનથી 500 ધનુષ ઊંચે સમોસરણની રચના થાય છે. કુબેરને પાયો ખોદવો પડતો નથી. આ સમોસરણનું ફ્લોરિંગ કરવા માટે એમને પાયો ખોદવો પડતો નથી. પહાડ ઉપર, ત્યાં પહાડી છે, એ પહાડી ઉપર સમોસરણ, પાંચ પહાડ કે છે ને, ત્યાં અનુમાન કરવામાં આવે છે. કેમ કે જમીનથી 500 ધનુષ ઊંચે હોય છે, અને એ સમોસરણની જે ધર્મસભા છે એ ધર્મસભાથી 500 ધનુષ ઊંચે ગંધકુટી ઉપર ભગવાન બિરાજમાન હોય છે. કેવી રીતે સીધી વાતચીત થાય? ફિઝિકલ સિચ્યુએશન એવી છે, એટલે વાતચીત તો તમે ને હું સામે સામે નજીક નજીક બેઠા હોય તો વાતચીત થાય, પણ તમે 500 ધનુષ આગળ બેઠા હોય તો વાતચીત કેવી રીતે થાય? વાતચીત થવાનો કોઈ પ્રસંગ હતો નથી. ભગવાન પોતાનું સ્વસ્થાન છોડીને જરાય હલનચલન કરતા, એમનું સમોસરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો પણ પદ્માસન છોડીને ઊભા થાય અને હાલવા માંડે છદ્મસ્થની જેમ, એવી રીતે ગમન કરતા નથી. સમોસરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એવો ઉદય હોય તો ત્યાં બીજું બીજું સમોસરણ રચે. આઈને આઈને આઈની લાદીને ખુરશી ત્યાં ફેરવવાનો કઈ પ્રશ્ન નથી. બીજું એક કમળ હોય છે, કમળ બાકી બધું એમને અહીંયા રહી જાય, એ બધું હવામાં ખલાસ થઈ જાય, ત્યાં બીજું સમોસરણ થાય. પણ એ જેમ આકાશની અંદર તીર જાય, તીર છોડે, એવી જ રીતે પદ્માસને તીરની જેમ આખા દેશ ભગવાનનું ગમન થાય છે. ઊભા થઈને હાલવા માંડતા અથવા ખડગાશ ને કોઈ હોય તો પણ ડગ ભરતા નથી. એમ તીરની જેમ જ જવાનું થાય છે. કાઉન્સ સ્થિતિમાં તો બે ધ્યાનસ્થ સ્થિતિ છે, એક પદ્માસન અને એક ખડગાસન. પ્રશ્નો મનમાં ઉગે છે એટલે બીજા ગણે એ પ્રશ્ન રહેતો નથી. ગંધર્વદેવ ને કે ચક્રવર્તી ને કે કોઈ પણ જીવને, અનેક જીવોને, બધા જીવોને પ્રશ્નો ઉઠે છે. લાખો કરોડો જીવો એ બધા તિરિંચ ને પ્રશ્નો ઉઠે. ઓમકાર નાદ જે ગુંજતો હોય છે, ભગવાનની વાણી છૂટે છે એટલે કઈ ભગવાનના હોઠ હાલે છે, કે માગધી ભાષામાં કે સંસ્કૃત ભાષામાં વાણી કરે છે. આખા ચૈતન પિંડ ને દેહના નિમિત્તે વચન વર્ગણાના પરમાણુ ઓમકાર નાદ ની રીતે પ્રસિદ્ધપણે પ્રગટ થાય છે પર્યાયમાં, અને એ ગુંજે છે સમોપરની સભામાં. દરેક જીવને જેને જેને જે સ્તરનો, જે કક્ષાનો, જે કોટેનો પ્રશ્ન થાય તેને એમ લાગે છે કે ભગવાન સ્પષ્ટપણે મને આમ સમજાવે છે, મને આમ કહે છે, મારા પ્રશ્નનો તિર્યંચને એમ લાગે કે મારી ભાષામાં ભગવાન મને કહે છે. દેવોને એમ લાગે કે અમારી ભાષામાં ભગવાન આમ કહે છે. ભાષા તો બધાની બીજી છે, બાર ગાવે બોલી બદલાય. બધાને પોતાની ભાષામાં સુસ્પષ્ટપણે, અતિશય સ્પષ્ટપણે સમજાતું હોય એમ એ ઓમકાર નાદમાંથી એવી રીતે સમજણ થાય છે. કોઈ વિષય એમાં બાકી રહેતો એટલે તો સંપ્રદાયની કોટડીમાં ધર્મ કેદ થતો નથી. ધર્મ કઈ સંપ્રદાયમાં કેદ થાય એવો વિષય નથી. ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. ધર્મ છે વસ્તુ સહાવો ધર્મો, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. કોઈ સંપ્રદાયની રીત રિવાજ રૂઢિ એ કોઈ ધર્મ નથી. કોઈ વિધિ નિષેધ કોઈ ધર્મ નથી. આમ વિધિનું વિધાન થાય તો ધર્મ છે, બીજું જે નિષેધ કરે તે ધર્મ, એવું કોઈ ધર્મમાં છે. હું કોઈ ગચ્છમાં નથી, મતમાં નથી, વાડામાં નથી, સંપ્રદાયમાં નથી. હું આત્મામાં છું, નથી નથી કરીને ક્યાં છું એ પણ કહ્યું છે કે હું તો આત્મામાં છું. આત્મામાં સ્વભાવ ધર્મ છે. જે પ્રસિદ્ધ થાય, પ્રગટ થાય ત્યારે ધર્મ પ્રગટ્યો, ધર્મ પ્રકાશ્યો એમ કહેવામાં આવે છે. સંપ્રદાયમાં વિકૃતિ ઘણી આવી 2500 વર્ષમાં. જૈન પરમેશ્વરને અનુસરણ કરવા વાળા જે જૈનો કહેવાયા એમાં વિકૃતિ ઘણી આવી. અને એ વિકૃતિ છે એમ કહે કોઈ એની સામે કે આ તો વિકૃતિ નવી ઊભી થઈ એની વિકૃતિ છે. અસલ મૂળ ધર્મનું સ્વરૂપ આ છે. તો વિકૃતિ તો દર્શન મોહને લઈને આવેલી હોય છે, મિથ્યાત્મને લઈને આવેલી હોય છે. મિથ્યાત્મનું બળ એટલું બધું ત્યાં જોર કરે છે કે એ મિથ્યા દ્રષ્ટિ જીવો મૂળ માર્ગને દેખાડનાર ઉપર એક વાર તો તૂટી પડે છે. એ તમે અમારો ધર્મ અણી નાખો છો, તમે અમારો ધર્મ તોડવાને ભાંગવા ઉભા થયા છો, તમારા ધર્મનો તમે નાશ કરવા ઉભા થયા છો. ધર્મનો નાશ તો એને કર્યો છે, પણ ચોર કોટવાળ દે દંડે આ પરિસ્થિતિ થાય. જેમ હાથી મસ્ત થઈને પોતાના રસ્તે ચાલ્યો જાય, એમ પોતાની મસ્તીમાં ચાલ્યા જાય. લોકો ગમે તે કહે, કરોડપતિના બારણા કે બારી ઉપર કોઈ ચાટથી લખી જાય કે આ ભાઈએ દિવાળું કાઢ્યું છે, સંભાળજો આ દિવાળીઓ છે, તો એ તો મનમાં મનમાં તો હશે કે એના કંઈ લખવાથી મારી જે સંપત્તિ છે એ કંઈ ચાલી જતી. એવી વાત છે, છાપાઓમાં ક્યાંક જાય ત્યાં પણ વિરોધ કરે, ખરાબ આવતા લીધું ભારે કંઈ કરે, સૂત્રો બોલે, સભાની અંદર ગડબડ કરે, અનેક પ્રકારનો ઉદય હોય એવું બને. એ તો પણ એ તો પ્રભુ જ કહેતા, આ શું ભગવાન તું આ શું કરે છો, ભગવાન તને આ શું સૂજે છે એમ કે, અરે ભગવાન આ તને શું સૂજ્યું એમ જ કહેતા. એ તો કરુણા કેમ કે જેમ કોઈ બાળક છે એ બાળક બુદ્ધિએ ગમે તેમ બોલે, અથવા કોઈ પાગલ છે એ પાગલપણાને લઈને ગમે તેમ કહે, એથી એનું શું દુઃખ લગાડવાનું. એમને ભય છે કે જો આનું માનશે બધા તો અમને કોણ માનશે, તો અમારે અમારી દુકાન બંધ થઈ જશે. વેપારી લઈને બેઠા છે તો ઘરાગી, વેપારીને ઘરાગી બીજે બાજુની દુકાનમાં જાય કેવી દશા થાય, એ દશા છે એની અંદર. ગુરુદેવને સંપ્રદાયની અંદર લોકો બહુ માનતા હતા, સ્થાનકવાસી સંપ્રદાયમાં, કેમ કે એમનું બાહ્યાચરણ પણ બહુ કડક ને ચુસ્ત હતું અને પ્રતિભા પણ ઘણી હતી, વ્યક્તિત્વ પણ ઘણું હતું એમનું, એકદમ હાઈએસ્ટ પર્સનાલિટી જેને કહીએ એવી એમની પર્સનાલિટી હતી. અને ચારિત્ર ને ત્યાગ એટલો જુઓ એટલે લોકો તો આફરીન થઈ જાય. એવી સ્થિતિમાં એમણે એ સ્થિતિનો ત્યાગ કર્યો. કોના ખાતર ત્યાગ કર્યો? સિદ્ધાંત ખાતર, ધર્મ ખાતર, પોતાના આત્મહિતને ખાતર. આમાં કાંઈ માલ નથી, આ સંપ્રદાયમાં આ રીતે રાજી રહેવા જેવું નથી. એમણે સત્ય હતું એ બાજુ પ્રયાણ કર્યું, જાહેર કર્યું. એમ એ જાહેર કરતા ગમે તે પરિસ્થિતિ થાવ, ગમે તેવી ઉથલ પાથલ થાવ, ગમે તેવો ખળભળાટ થાવ, પોતાની અડગતા, નિડરતા, મક્ષમતા તપાસી લીધી હતી પોતે, અને પોતે સત્યને પ્રસિદ્ધ કર્યું ને જાહેર કર્યું નિડરપણે. ભલે 3.5 જણ પાસે રહ્યા ને બધા આખા સમાજથી દૂર થઈ ગયા, એ જોતા નથી કે કોણ રહેશે ને કોણ વયું જશે. મારી ઘરાગી નહીં રહે તો એવી દુકાન, દુકાનદારીની પ્રથા એમને અનુસરવી નહોતી. સંપ્રદાયમાં જે દુકાનદારીની પ્રથા છે એ એમને જોઈતી નહોતી. એમને સત્ય સાથે સંબંધ હતો, એ સત્યને અંગીકાર કરતા, એ સત્યને પ્રકાશતા, એ સત્યને પોષણ આપતા, જેમ થવું હોય એમ થાવ, એ પરિસ્થિતિમાં એમણે પરિવર્તન કરેલું. બહુ સમર્થ પુરુષ હતા એ રીતે. પોતે કહેતા આ તો પ્રત્યક્ષ વાતચીતનો તો આપણે તો પ્રસંગ હતો, અમે ગળા બૂડ ન હતા, સંપ્રદાયમાં અમે માથા બૂડ હતા. શું 21 વર્ષે જયારે દીક્ષા લીધી ત્યારે સંપ્રદાયમાં માથા બૂડ હતા. પૂરેપૂરા અને એ તો એમનું તો વીર્ય જેવું હતું, જ્યાં સમર્પિત થાય ત્યાં પૂરેપૂરા સમર્પિત થાય, ત્યાં પછી કઈ બાકી ગોપવાની સંક્ષેપ કરવાનો વર્તિક સંક્ષેપ ના આવે. એમાંથી જે બહાર નીકળ્યા એમને કેટલું બળ કર્યું છે, પરિણામમાં કેટલું બળવાન પણ હશે અંદાજવાનો મુશ્કેલ છે. એક સામાન્ય માણસને પોતાનું બોયલું ફેરવવું હોય, શબ્દ ફરતો હોય, વાક્ય ફરતો હોય, પોતાનું મંતવ્ય ફરતું દેખાય ત્યાં અંદરમાં સહન થાય નહીં કે અરે હું ખોટો, અરે હું ખોટો જાહેર થઈશ, હું ખોટો સાબિત થઈશ, મારું ખોટું પડશે, ખોટું ગણાશે એમ એને લાગે છે. એક સામાન્ય માણસ હોય, સામાન્ય વિદ્વાન હોય તો આ પરિસ્થિતિ. એમણે કહ્યું કે અત્યાર સુધીનું આ બધું ખોટું હતું. અને ગુરુને કહ્યું દ્રષ્ટિ નથી આમાં, મૂળમાં જે સમ્યક શ્રદ્ધા જોઈએ, આમાં ક્યાંય શ્રદ્ધાની વાત નથી, સાચી શ્રદ્ધાનો વિષય અહીંયા નથી. એમને ચોટ લાગી હતી આ દેવતત્વ ઉપરથી. સ્થાનકવાસી સંપ્રદાયમાં સર્વજ્ઞની પ્રતિમાનો નિષેધ છે. ત્યારે જે 33 આગમ માન્ય કર્યા છે, 45માંથી 12 કાઢી રાખ્યા, એમાં પ્રતિમાનું મુખ્ય નિરૂપણ છે. અને 33 માન્ય કર્યા એમાં ક્યાંક ક્યાંક એ વાત પાછી આવે છે, દેવતત્વની વાત આવે. એટલે એમને શંકા પડી. એટલે વૃદ્ધ જે દીક્ષામાં જે ઉંમરમાં વૃદ્ધ સાધુ હતા એની પાસે ગયા, એક માણેકચંદજી કરી જતા એવા પુરુષોત્તમલાલજી કહે. આમાં તો છે ભગવાનની પ્રતિમાની સ્થાપનાનો વિષય શાસ્ત્રની અંદર છે, સ્પષ્ટ લાગે છે. અને આ બધું કેવી રીતે સમજાશે? એટલે ખાનગીમાં એ મુનિઓ વાત કરી કે ભાઈ કાનજી ઉંમરમાં ના હતા, વાત તો તારી સાચી છે, પણ આ સંપ્રદાયમાં જો પ્રતિમાની સ્થાપવાની વાત કરીએ ને તો રોટલા બંધ થઈ જશે, કોઈ આહાર પાણી વરાવશે નહીં. ત્યારે એમને અસહ્ય દુઃખ થયું, અરે રે રોટલા પાણી હાટું ભગવાનને ઉડાડવાના, આ તો ક્યાંની વાત. અને આપણે ઘરે ક્યાં રોટલા પાણી નહોતા તો દીક્ષા લીધી છે. આમાં તો સાધુપણું તો રહેતું નથી, સમ્યક દ્રષ્ટિપણું તો રહેતું નથી, પણ આત્માર્થીપણું રહેતું નથી. શું કહ્યું એમણે? જ્યાં દેવ તત્વનો નિષેધ થયો ત્યાં એમણે ત્યાં સુધીની વાત કાઢી છે કે સાધુપણું તો ન હોય, સાચી શ્રદ્ધાવાનપણું તો ન હોય, પણ દેવ તત્વનો નિષેધ થાય ત્યાં આત્માર્થીપણું ન હોય. આમાં કોઈ આત્માર્થી નથી, સંપ્રદાયના સાધુઓમાં કોઈ આત્માર્થી નથી, તો એને સાંભળવા વાળાને અનુસરણ કરવા વાળા તો એ કઈ આત્માર્થી હોય જ છે ને, એ તો એમની નીચેના જીવો છે, નીચી કક્ષાના છે. આ શું થયું? આત્માર્થી પણ નહીં, પોતે આત્માર્થે દીક્ષા લીધી હતી, આ તો આત્માર્થી જ પણ ઉડે છે, મૂળમાં જ ઘા પડે છે. સંપ્રદાયની માન્યતા ખલાસ થઈ ગઈ. સંપ્રદાયનો આગ્રહ હોય છે સામાન્ય રીતે પૂર્વકર્મને લઈને દરેક જીવને પોતાના સંપ્રદાયની નો આગ્રહ રહે છે. એ વિચારથી એમને પોતાના વિચારથી, સ્વયંના વિચારથી એ આગ્રહ છૂટી ગયો છે. કોઈ કહેવા સમજાવવા એમને નહોતું આવ્યું. દિગંબર મુનિ કે દિગંબર વિદ્વાન કે દિગંબર સંપ્રદાયના કોઈ માણસ કહેવા નહોતા એમને કે આ ખોટું છે, ના સાચું છે. પછી અમે 45 આગમ ઉપરાંત જે દિગંબર આચાર્યના જે શાખો છે એ વાંચવાનો એમને ભાવ થયો. એમાં પહેલું સમય સાતું પ્રત્યે આત્મા બસ, તો ત્યાંથી લાઈટ થઈ ગઈ. સમયસાર વાંચ્યું ને ગોળી વાગી, ખલાસ સત્ય અહીંયા પડ્યું છે. આ મૂળ મારે છે. પછી તો બધો ખ્યાલ આવી ગયો ક્યાં કેવી રીતે વિકૃતિ થાય છે. કેમ કે મૂળ આત્મ સ્વભાવ નિર્વિકલ્પ, કલ્પના વિકલ્પના વસ્ત્ર વિનાનો દિગંબર આત્મા જે અનુભવમાં આવે છે ત્યાં આખો માર્ગ, સર્વજ્ઞની સ્થિતિ, સર્વજ્ઞના મુનિઓ, એમના સિદ્ધાંતો બધી પ્રતીત થાય છે. અનંત નયોની પ્રતીત થાય છે, અનંત નયોનો ન્યાયાધીશ કબજામાં આવે છે. પછી તો બધું ફેરફાર થઈ ગયું. ખરી વાત છે, નિર્ણય ના બહુ મક્કમ હતા. જે નિર્ણય કરે એની મક્કમતા, એમાં પુરુષાર્થ જોડાતો હતો, એમના નિર્ણયની સાથે પુરુષાર્થનો સીધો સંબંધ હતો. એવી જ એક પરિણામની નિર્મનશીલતા હતી એમની, ઢળણ હતું એવું કે જે નિર્ણય કરે એકદમ મજબૂત. નિર્ણયમાંથી ફેરવવા હોય તો એ ભલભલાનું પાણી ઉતરી જાય એવું હતું. શું કહે છે અહીંયા, પર રહિત ચૈતન્ય પ્રકાશ અનંત સુખધામ ઉપાદે છે. પર એ છે સ્વ પર ભેદ જ્ઞાનના નિરંતર અભ્યાસથી શુદ્ધ ચૈતન્ય તત્વની લબ્ધિ થાય, પ્રાપ્તિ થાય. બસ આ એક જ ઉપાય છે. શુદ્ધ ચૈતન્ય તત્વની લબ્ધિ કહો, શુદ્ધ ચૈતન્ય તત્વનો સ્વાનુભવ કહો, એ સ્વ પર ભેદ વિજ્ઞાનના નિરંતરના અભ્યાસથી જ થાય છે. જીવ આજે કરે, કાલે કરે કે અનંતકાળે કરે, આ એક જ માર્ગ છે. ભેદ વિજ્ઞાન તહ સિદ્ધા સિદ્ધા એક લખે છે. એ કોઈ પણ થયા છે ત્રણેય કાળે, વેદ વિજ્ઞાન સિવાય બીજી કોઈ વિધિ, બીજો કોઈ ઉપાય ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. સંપ્રદાયમાં તો વેદ વિજ્ઞાનનો આજે મૂળનો વિષય છે એ જ લોપાઈ ગયો છે. કેમ કે જે કાંઈ ક્રિયાઓ કરવામાં આવી મન વચન કાયાથી, એ ક્રિયાઓમાં એક મન વચન કાયાના ક્રિયાને પરિણામને હું કરું છું એમ પરથી ભેદ વિજ્ઞાન થવાને બદલે પરથી અભેદતા સાધવામાં આવે છે. આ વ્રત મેં પાળ્યું, આ ત્યાગ મેં કર્યો, આ સંયમ મેં પાળ્યો, એ પ્રકારે પર પદાર્થથી ભિન્નતા કરવાને બદલે ધર્મના બહાને, વ્રતના બહાને, ત્યાગના બહાને પર પદાર્થ સાથેનો સંબંધ ગાઢ કરવામાં આવે છે. ઉલટું થાય છે, સીધું જ ઉલટું કરે છે. એટલે મોટો ફેર પડી ગયો છે. આખી લાઈન બદલાઈ ગઈ એનું કારણ એ છે, જેનાથી ભિન્નતા કરવી છે એની પકડ કરવામાં આવે છે. રાગાદી ભાવોમાં શુભ રાગ છે તો જે રાગનો ત્યાગ કરવાથી ધર્મ થાય છે, જે રાગનો અભાવ કરવાથી ધર્મ થાય છે, એના બદલે રાગને જ વધારે ઉપાસવામાં આવે, રાગને જ દ્રઢ કરવામાં આવે ધર્મના બહાને. કેવી રીતે ધર્મ થાય? ધર્મથી તો દૂર જવાનું થાય, ધર્મ થવાનો તો પ્રશ્ન રહેતો નથી. વચનામૃતમાં આવે છે કે જીવને રાગની રુચિ છે તે ભવની રુચિ છે અથવા સંસારની રુચિ છે. કેટલીક વાત સૂત્રો જેવી છે. જીવને જે રાગની રુચિ છે એ ભવની રુચિ છે અથવા સંસારની રુચિ છે. તમે આ તપાસ કે તને કયો રાગમાં, કયા રાગમાં મીઠાશ વેદાય છે. આમ રુચિને નહીં પકડી શકતું, પણ તને જે કોઈ પણ પરિણામમાં મીઠાશ લાગે, ઇષ્ટપણું લાગે, ત્યાં તેને તેની રુચિ થઈ છે એમ સમજવું. જ્યાં સુધી વિરુદ્ધ તત્વ રૂચે છે, રાગ રૂચે છે, ત્યાં સુધી વિતરાગી તત્વ આત્મા રૂચે નહીં. બે એક સાથે રૂચે એવું કદી બનતું નથી, વિરુદ્ધ બે એક સાથે ન રૂચી શકે. સ્વ પર ભેદ જ્ઞાન ના નિરંતર અભ્યાસ થી ક્યારેક ભેદ જ્ઞાન નો વિકલ્પ કરે એ ભેદ જ્ઞાન નથી, અથવા ભેદ જ્ઞાન કરે પ્રયોગ થી અભ્યાસ થી ભેદ જ્ઞાન કરે તો પણ કરે ને છોડી દે, કરે ને છોડી દે, તેથી પણ શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ થતી નથી. જો શુદ્ધાત્મ તત્વનો સ્વાનુભવ કરવો હોય, ઉપલબ્ધિ એટલે અનુભવ કરવો, તે પ્રાપ્તિ એટલે અનુભવ કરવો, તે સ્વાનુભવની દશામાં જેને આવવું હોય તેને નિરંતર ભેદ જ્ઞાનમાં આવે છૂટકો છે. પછીની દશા તો નિરંતર ભેદ જ્ઞાનની જ છે, અને તેથી જ પછી ફરીને સ્વાનુભવ થાય છે, ઉપયોગ શુદ્ધ થાય છે. પણ પ્રથમ ઉપયોગ શુદ્ધ થવા અર્થે પણ નિરંતર ભેદ જ્ઞાનમાં આવ્યા વિના કોઈને સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થાય, શુદ્ધ ચેતન તત્વનો અનુભવ થાય એવું કદી બનતું નથી. જ્યારે કરે ત્યારે આ એક વાત એને ખ્યાલમાં લક્ષમાં રહેવી જોઈએ કે જો નિરંતર ભેદ જ્ઞાન ચાલશે એવી સ્થિતિ પરિણામની જ્યારે થશે ત્યારે એના ફળ સ્વરૂપે શુદ્ધો ઉપયોગ અને સ્વાનુભવની ઉત્પત્તિ થવાની છે, એ સિવાય થવાની નથી. આમાં બીજું કાંઈ આગું પાછું ચાલે એવું નથી. હવે જે જીવ નિરંતર ભેદ જ્ઞાનમાં પ્રવૃત્ત થાય, ઉદય ને ઉદયમાંથી ખસે ત્યારે થાય, અથવા ઉદય થી ખસવું એનું નામ જ ભેદ જ્ઞાન છે. બીજી રીતે કહીએ તો ઉદય થી ખસવાનો પ્રયત્ન નું નામ જ ભેદ જ્ઞાન છે. સ્વાનુભવ ન થાય તો સ્વાશ્રય ન થાય તો બીજું શું થાય? પરાશ્રય છોડવાના પુરુષાર્થ ના ફળમાં સ્વાશ્રય ન આવે તો બીજું શું આવે? બહુ ચોખ્ખી દીવા જેવી સ્પષ્ટ વાત છે. ભેદ જ્ઞાનમાં જ્ઞાનના માધ્યમથી, જ્ઞાનના દોરાથી, જ્ઞાનના દોરે દોરે જ્ઞાનમય શુદ્ધાત્માની મુખ્યતા થાય, સ્વભાવ જ્ઞાનમય શુદ્ધ સ્વભાવની મુખ્યતા થાય, અને ઉદયના પરિણામનો નિષેધ વર્ત્યા કરે. પરમાર્થ કોઈ ગ્રહણ ત્યાગની વિધિ નિષેધ માને છે, પર પદાર્થના ગ્રહણ ત્યાગને, પણ પરમાર્થ એ શુદ્ધાત્માના ગ્રહણ કરવાનો પુરુષાર્થ વિધિ છે, અને ઉદય ભાવ અને ઉદયથી ખસવું એનો નિષેધ થવો તે નિષેધ છે. આમ વિધિ નિષેધ છે, આ પરમાર્થ માર્ગ છે અંતરંગ માર્ગ. એવું સ્વપર ભેદ વિજ્ઞાનમાં નિરંતર થાય, એનાથી રાગ દ્વેષ મોહ મટે. જો શુદ્ધ ચૈતન્ય તત્વની ઉપલબ્ધિ થાય તો રાગ દ્વેષ મોહનો સમ્યક પ્રકારે અભાવ થાય. દર્શન મોહ તો વ્યતીત થઈ ગયો, ચારિત્ર મોહમાં પણ અનંતાનું બંધી ગયો. ચારિત્ર મોહમાં પણ જે ચાર ચોકડી છે એમાં સૌથી ખરાબ, સૌથી ચીકણો એ અનંતાનું બંધીનો પ્રકાર છે. ચારિત્રમાં પણ અનંતાનું બંધી બને, એટલે જ આ જે સમ્યક દર્શનનું મહત્વ લીધું છે એનું કારણ એ છે કે આ માર્ગના પ્રારંભમાં મોટા દુશ્મનની સેનામાં એના સરદારને જ હણવામાં આવે છે. દર્શન મોહને અને અનંતાનું બંધીના કષાયને હણવામાં આવે છે, અને તેથી જ આગળનો માર્ગ સરળ થાય છે. જેણે રાજાને માર્યો, સરદારને માર્યો, એને એની પાસેથી તૈયાર થયેલા સૈનિકોને એને હરાવવા એ પછી એને માટે કોઈ મોટી વાત રહેતી નથી, કેમ કે એની શક્તિ તો એટલી થઈ ગઈ કે પહેલા એણે સરદારને માર્યો, કેટલુંક સૈન્ય તો એમનેમ જ ભાગ્યું વગર લડ્યો તે, એમ કેટલાક કર્મો તો ઉદય પૂર્વે સંચિત કર્મો તો ઉદયમાં આવ્યા પહેલા જવા માંડ્યા. બાકી જે કાંઈ થોડો ઘણા પાવર વાળા હતા એના કરતા આને તો શક્તિ વધી છે. સરદાર જેવા સરદારને માર્યો છે પછી આ લોકો, આ તો મગતરા છે. તેનાથી રાગ દ્વેષ મોહ મટે, કર્મનો સંવર થાય, કર્મ નવા કર્મ આવતા અટકે. ત્યારે કર્મ મટવાથી નિજ જ્ઞાનથી નિર્જરા થાય, સ્વરૂપ જ્ઞાનથી સ્વરૂપાનુભવથી નિર્જરા થાય. અહીંયા જ્ઞાનથી નિર્જરા લીધી જીવ, શાસ્ત્રમાં તો તપથી નિર્જરા કહી છે. તો કે છે આવું જે નિજ જ્ઞાન છે તે તપ છે, તપના બાર ભેદ જાગને. એમાં સ્વાધ્યાય છે ને તપ, કહ્યું તો કયો સ્વાધ્યાય છે? શાસ્ત્ર વાંચવું વાંચે છે સ્વ અધ્યાય, સ્વમાં આવવું, સ્વના આધારે આવવું, તેનું નામ સ્વાધ્યાય. સ્વનો આધાર લઈને પરિણામનું આવવું તે સ્વાધ્યાય, તે નિજ જ્ઞાન, તે જ તપ છે. તેનાથી નિર્જરા થાય ત્યારે સકલ કર્મક્ષય રૂપ નિજ પરિણામ થતા ભાવ મોક્ષ થાય. આ પછી મોક્ષ ની વાત આવી ગઈ જીવ, જ્યાં જ્યાં મોક્ષ માર્ગ ની વાત આવે ત્યાં મોક્ષ ની વાત આવી જ જાય છે. આ એક વિશિષ્ટતા છે સર્વજ્ઞાનીઓના કથનમાં. પંચમ કેમ કે પંચમ કાળ એમના પરિણામમાં નથી, પંચમ કાળ બધો બહાર છે. એમના પરિણામથી સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પંચમ કાળ બહાર છે, એટલે પંચમ કાળના અસરથી તે મુક્ત છે. ખરેખર તો એ ધર્મકાળમાં વર્તે છે. અનંત ચોથા આરા ગુજરી ગયા પણ ધર્મ પ્રગટ ન થયો તો ચોથા આરાનો શું ફાયદો છે? અને આ પંચમ કાળમાં ધર્મ પ્રગટ્યો તો આ ખરો ચોથો આરો છે, સર્વશ્રેષ્ઠ ચોથો આરો ધર્મ પ્રગટ થાય તે છે. એટલે સકળ કર્મ ક્ષય રૂપ નિજ પરિણામ થતા ભાવ મોક્ષ થાય, અને ભાવ મોક્ષ થાય તેને દ્રવ્ય મોક્ષ થાય ને થાય જ. ભાવ મોક્ષ થયા પછી કોઈને દ્રવ્ય મોક્ષ ન થાય તો શું કરવું એ પ્રશ્ન છે જ નહીં. તેને ભાવ મોક્ષ થાય, દ્રવ્ય મોક્ષ થાય થાય ને થાય જ. પંચમ કાળ એના ઘરે રહ્યો, અહીંયા તો મોક્ષ ની વાતો ચાલે છે. આવી વાત છે કાલે કહ્યું, કાલે એક વાત કરી હતી આ વિષયમાં કે અત્યારે પંચમ કાળમાં કોઈનો મોક્ષ થતો નથી એવો સર્વજ્ઞના જ્ઞાન અનુસાર એક સિદ્ધાંત પ્રસિદ્ધ છે. તો પણ અધ્યાત્મમાં એ સિદ્ધાંતનું જ્ઞાન તો રહે છે અધ્યાત્મ વાળાને, પણ એનું અધ્યાત્મ બળ એવું છે કે મોક્ષની વાતો કરે છે. મોક્ષ અત્યારે નથી થતો તો પણ મોક્ષ થાય એની વાતો કરે છે કે આમ થતા ધર્મ પ્રગટે, આમ થતા સંવર થાય, ધર્મ પ્રગટે ત્યાં સંવર થાય, સંવર થાય ત્યાં નિર્જરા થાય, નિર્જરા થાય ત્યાં મોક્ષ થાય, અને મોક્ષ થાય ત્યાં દ્રવ્ય મોક્ષ પણ થાય ને થાય. એટલો પંચમ કાળને ગૌણ કરવામાં આવે. અધ્યાત્મનો વિષય જેવો છે, અધ્યાત્મ ઉપર જોર વધારે આવે ત્યારે કેટલાક સિદ્ધાંતો ને થી પર એવા વચન વ્યવહાર ચાલે છે. શાસ્ત્રની અંદર કેટલાક સિદ્ધાંતથી પર, સિદ્ધાંતને તોડીને નહીં, સિદ્ધાંતનો નાશ કરીને નહીં, સિદ્ધાંતથી વિરુદ્ધ જઈને નહીં. શું આ ત્યાં લક્ષમાં લેવા જેવો વિષય છે. કોઈને એમ લાગે કે આમાં તો આ નહીં દુભાય છે, આટલું બધું નિશ્ચયનું જોર કરો તો વ્યવહાર નહીં દુભાય છે, શું અથવા અહીંયા સિદ્ધાંત દુભાશે, પણ એ વાત ખરેખર નથી. એ વાત ખરેખર એમાં નથી. જે અધ્યાત્મ ભાવોને પ્રસિદ્ધ કરતા પ્રકાશતા પોતાને પણ પોતાના ગુણ પ્રગટવાનો ગુણનો આવિર્ભાવ થવાનો પ્રસંગ થાય છે ત્યારે ત્યાં બીજી વાત અથવા બીજા સિદ્ધાંતો દુભાય છે, બીજો નહીં દુભાય છે એવું બનતું નથી. કેમ કે જ્યાં પરિણમનમાં સમ્યકતા છે ત્યાં કોઈ નહીં દુભાતો નથી. અથવા સર્વનયોનું તાત્પર્ય પોતાના સ્વરૂપની શુદ્ધતા અને નિર્મળતા કરવી પરિણામમાં, એ સર્વનયોનું તાત્પર્ય છે. એ તાત્પર્ય જ્યાં સારી રીતે સધાય છે ત્યાં કોઈ એમ કહે કે બીજો નહીં દુભાય છે તો એ વાત સ્વીકારવા યોગ્ય, એ વાત માન્ય કરવા યોગ્ય નથી. પોતાના સર્વનયોનું સાર્થકપણું થાય છે ત્યાં, દુભાવાનો પ્રશ્ન રહેતો સાર્થકપણું. કેમ નહીં સાર્થક ક્યારે છે કે નહીંથી આત્માને ન્યાય મળે ને ન્યાય મળે એટલે દૂષિત ભાવનો હાનિ થાય અને શુદ્ધિ પ્રગટ થાય, પવિત્રતા આત્માની પ્રગટ થાય, એ નયનું તાત્પર્ય છે. ઉલટાનું તો ત્યાં એ તાત્પર્ય સિદ્ધ થાય છે એટલે ત્યાં દ્રવ્ય મોક્ષ થાય થાય ને થાય જ. માટે ભેદ જ્ઞાનના અભ્યાસથી પરમપદ સિદ્ધ થાય છે, નિર્વાણ પદ સુધીનું સિદ્ધ પદ. એટલે જ ત્યાં અમરચંદ્રાચાર્ય ભેદ વિજ્ઞાનને સિદ્ધની વાત કરી છે, ભેદ વિજ્ઞાન તથા સિદ્ધા એનાથી સિદ્ધ થયા છે. પરમપદ સિદ્ધ થાય છે તે ભેદ જ્ઞાન પ્રગટ કરવાનો વિચાર કરવામાં આવે છે. અહીંથી થોડું નીચે ભેદ જ્ઞાનનું પ્રકરણ વિસ્તારથી લેવું છે એટલે આટલી વાત એમને ઉપઘાતમાં નાખી છે.
જય વિદ્યા ભાવ જય જય.